એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર વાત કરવાના છીએ જે મને લાગે છે આપણી રોજિંદી જિંદગીના બિલકુલ કેન્દ્રમાં છે.
કયો સવાલ?
સવાલ એ છે કે આજના સમયમાં જ્યાં જુઓ ત્યાંથી માહિતી અને મંતવ્યનો મારો ચાલી રહ્યો છે. શું આપણે ખરેખર એકબીજાને સમજી શકીએ છીએ?
બહુ જ સચોટ સવાલ છે.
એવું લાગે છે કે દરેક જણ બસ પોતાની વાત સાચી સાબિત કરવામાં જ પડ્યું છે. પણ શું સમજણનો કોઈ ત્રીજો રસ્તો છે?
બિલકુલ. આપણે કાં તો એવું માનીએ છીએ કે કોઈ પણ વાતનો બસ એક જ સાચો અર્થ હોય છે.
હા, એકદમ ઓબ્જેક્ટિવ.
અથવા તો આપણે માનીએ છીએ કે તમારું સત્ય અને મારું સત્ય બધું જ સાચું છે.
બધું જ સબ્જેક્ટિવ.
બરાબર. આજે આપણે આ બંને રસ્તાઓથી આગળ વધીને જેન્સ જેમનમેનના પુસ્તક હર્મિન્યુટિક્સના આધારે સમજવાની જે કળા છે એમાં ઊંડા ઉતરવાના છીએ.
હર્મિન્યુટિક્સ. હવે આ શબ્દ સાંભળીને જ ઘણા શ્રોતાઓને લાગશે કે આ કોઈ ભારેખમ એકદમ શૈક્ષણિક વિષય છે.
સાચી વાત છે. શબ્દ ભલે અઘરો લાગે પણ એનો વિચાર આપણા શ્વાસ જેટલો જ સહજ છે. તે મૂળભૂત રીતે અર્થઘટન એટલે કે કોઈ પણ વાતનો અર્થ કાઢવાની કળા અને વિજ્ઞાન છે.
અને આજના સમયમાં તો એ ખૂબ જ જરૂરી છે.
ખૂબ જ. આજના વિભાજિત વિશ્વમાં આ કળા શીખવી પહેલા કરતાં ક્યાંય વધુ જરૂરી બની ગઈ છે. મને લાગે છે કે આ ચર્ચા આપણને એ સમજવામાં મદદ કરશે કે આપણે ખરેખર કોઈની વાત કેવી રીતે સમજીએ છીએ.
તો ચાલો આ રસપ્રદ યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલા એ વ્યક્તિ વિશે જાણીએ જેમણે આ જટિલ વિષયને આટલી સુંદર રીતે રજૂ કર્યો છે. જેમ્સ ઝિમરમેન કોણ છે?
જેમ્સ ઝિમરમેન કેનેડાની ટ્રિનિટી વેસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે જર્મન સાહિત્ય અને તત્વજ્ઞાનમાં અભ્યાસ કર્યો છે. પણ એમની સૌથી મોટી ખાસિયત એ નથી કે તેઓ શું ભણ્યા છે.
તો શું છે?
પણ એ છે કે તેઓ કેવી રીતે વિચારે છે.
એનો શું અર્થ થયો?
જો મોટાભાગના વિદ્વાનો હર્મેન્યુટિક્સને લાઇબ્રેરીમાં ધૂળ ખાતો વિષય માને છે.
એકદમ એકેડેમિક.
હા, બરાબર.
પણ ઝિમરમેન એને લાઇબ્રેરીમાંથી બહાર લાવે છે, આપણા ડ્રોઈંગ રૂમમાં, આપણા વોટ્સએપ ગ્રુપમાં,
હા,
અને આપણી સંસદમાં પણ લાવી મૂકે છે.
ઓ વાહ.
તેઓ તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર અને સાંસ્કૃતિક વિવેચનને ભેગા કરીને બતાવે છે કે કોઈ કવિતાને સમજવાની પ્રક્રિયા
અને
કોઈ રાજકીય મુદ્દા પર વિરોધી પક્ષને સમજવાની પ્રક્રિયા એ બંનેના મૂળમાં એક જ સિદ્ધાંત કામ કરે છે. આ જ દૃષ્ટિકોણ તેમને અનન્ય બનાવે છે.
એટલે કે તેઓ માત્ર સિદ્ધાંતોની વાત નથી કરતા, એને જીવન સાથે જોડે છે. તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? તે આપણને શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને,
હા,
એ ખરેખર ખૂબ જ સરળ અને ઊંડો છે.
કયો?
એ કહે છે કે અર્થઘટન એ કોઈ એવી પ્રવૃત્તિ નથી જે આપણે ક્યારેક ક્યારેક કરીએ છીએ.
ઓકે.
તે આપણું હોવાપણું છે. આપણે સતત નોનસ્ટોપ આપણી આસપાસની દુનિયાનો અર્થ કાઢતા રહીએ છીએ.
જેમ કે સવારે છાપું વાંચતી વખતે હોય, બોસનો ઈમેલ સમજતી વખતે હોય, કે પછી કોઈ ફિલ્મ જોતી વખતે હોય, આપણે બધા જ જાણીએ અજાણીએ અર્થઘટનકારો છીએ.
પણ પુસ્તક એનાથી આગળ શું કહે છે? આપણે બધા અર્થ કાઢીએ છીએ તો બરાબર છે, પણ પછી
એનાથી આગળ ઝિમરમેન પેલી બે અંતિમ વિચારધારાઓને પડકારે છે.
એક તરફ છે ઓબ્જેક્ટિવિટીનો વિચાર,
કે દરેક વસ્તુનો એક જ નિરપેક્ષ સાચો અર્થ છે, આપણું કામ બસ એને શોધી કાઢવાનું.
બરાબર.
અને બીજી તરફ છે સબ્જેક્ટિવિટીનો વિચાર,
કે કોઈ સાચો અર્થ છે જ નહીં, બધું જ વ્યક્તિગત છે, તમને જે લાગે સાચું.
હા, ઝિમરમેન કહે છે કે હર્મેન્યુટિક્સ આ બંનેની વચ્ચેનો એક ત્રીજો માર્ગ છે.
અને ત્રીજો માર્ગ શું છે?
એ માર્ગ સ્વીકારે છે કે હા, આપણી સમજ, આપણો ઉછેર, આપણી ભાષા, આપણા અનુભવો આ બધા પર આધાર રાખે છે. આપણે ક્યારે સંપૂર્ણપણે નિષ્પક્ષ નથી હોઈ શકતા.
સાચી વાત છે.
પરંતુ એનો અર્થ એ નથી કે આપણે સત્ય સુધી પહોંચી જ ન શકીએ. આપણે સંવાદ દ્વારા બીજાના દ્રષ્ટિકોણને સમજીને એક વધુ ઊંડા અને સમૃદ્ધ અર્થ સુધી પહોંચી શકીએ છીએ.
એટલે સમજણ એ કોઈ વસ્તુ નથી જે આપણને મળી જાય છે.
ના, એક પ્રક્રિયા છે જે બને છે.
વાહ, આ તો આખી વિચારવાની રીત બદલી નાખે છે. તો ચાલો આ વિચાર કેવી રીતે વિકસ્યો તેની સફર પર જઈએ. કારણ કે આ વિચાર કંઈ રાતોરાત તો આવ્યો નહીં હોય, એની શરૂઆત ક્યાંથી થઈ?
સાચી વાત છે. તેની શરૂઆત તો પ્રાચીન ગ્રીસમાં પ્લેટો અને એરિસ્ટોટલથી થઈ હતી, પણ તેનો સાચો વિકાસ થયો ધાર્મિક ગ્રંથો, ખાસ કરીને બાઇબલના અર્થઘટનની જરૂરિયાતમાંથી.
ઓકે.
મધ્યયુગમાં તો એવું માનવામાં આવતું કે એક જ વાક્યના ચાર ચાર સ્તરના અર્થ હોઈ શકે છે, શાબ્દિક, રૂપકાત્મક, નૈતિક અને આધ્યાત્મિક.
ચાર અર્થ?
હા, આ બતાવે છે કે અર્થની જટિલતાને સમજવાની પરંપરા જૂની છે.
પણ પછી કોઈ મોટો બદલાવ આવ્યો હશે જેણે આ વિચારને માત્ર ધર્મ પૂરતો સીમિત ન રાખ્યો.
બિલકુલ. બે મોટા વૈચારિક ભૂકંપ આવ્યા. પહેલો હતો પ્રોટેસ્ટન્ટ સુધારણા, જ્યારે માર્ટિન લુથર જેવા વિચારકોએ કહ્યું
કે ધર્મગ્રંથને સમજવા માટે કોઈ પાદરી કે સંસ્થાની જરૂર નથી.
એક્ઝેક્ટલી. સામાન્ય માણસ પણ સીધો સમજી શકે છે. આનાથી વ્યક્તિગત સમજને મહત્વ મળ્યું. પણ બીજો અને સૌથી મોટો ભૂકંપ હતો જ્ઞાન પ્રકાશનો યુગ, એટલે કે એજ ઓફ એનલાઇટમેન્ટ.
દેકાર્ત અને વિજ્ઞાનનો યુગ.
હા, એ યુગે કહ્યું કે સાચું જ્ઞાન મેળવવાનો એક જ રસ્તો છે, તર્ક અને વૈજ્ઞાનિક પદ્ધતિ. અને આ માટે તમારે તમારા બધા જૂના વિચારો, પરંપરાઓ અને ખાસ તો પૂર્વગ્રહોને કચરાપેટીમાં નાખી દેવા પડશે.
એટલે કે એક સારો વિચારક એ છે જેનું મન એક કોરી સ્લેટ જેવું હોય.
બરાબર. અને આનાથી અર્થઘટનને એક પદ્ધતિ તરીકે જોવાની શરૂઆત થઈ.
આ તો રસપ્રદ છે. એટલે કે સમજવા માટે આપણે આપણી જાતને ભૂંસી નાખવી પડે. પણ મને લાગે છે કે આ વાર્તા અહીં પૂરી નથી થતી.
બિલકુલ નહીં. અહીંથી જ આધુનિક હર્મેન્યુટિક્સની ખરી શરૂઆત થાય છે, ફ્રેડરિક શ્લોયરમેકર નામના એક જર્મન વિચારકથી.
ઓકે.
તેમણે ક્રાંતિકારી વાત કહી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે આપણે બધું સમજી જઈએ છીએ અને ક્યારેક ગેરસમજ થાય છે. એવું નથી.
તો પછી શું છે?
હકીકતમાં સામાન્ય સ્થિતિ ગેરસમજની છે. સાચી સમજણ તો એક કળા છે જેના માટે મહેનત કરવી પડે છે.
એનો મતલબ ડોન્ટ ટેક અન્ડરસ્ટેન્ડિંગ ફોર ગ્રાન્ટેડ.
એક્ઝેક્ટલી. અને તેમણે જ હર્મેન્યુટિક સર્કલનો વિચાર આપ્યો. આ સમજવું ખૂબ જરૂરી છે.
હર્મેન્યુટિક સર્કલ?
હા.
એ શું છે? કોઈ ઉદાહરણથી સમજાવી શકશો?
ઓફકોર્સ. વિચારો કે તમે કોઈ ડિટેક્ટિવ ફિલ્મ જોઈ રહ્યા છો.
હા.
ફિલ્મના પહેલા સીનનો સાચો અર્થ તમને ત્યાં સુધી નથી સમજાતો જ્યાં સુધી તમને એ ન ખબર પડે કે ખૂની કોણ છે.
બરાબર છે.
પણ ખૂની કોણ છે એ સમજવા માટે તમારે પહેલો સીન ધ્યાનથી જોવો પડ્યો હતો.
સાચી વાત.
તમે સતત ફિલ્મના એક ભાગ એટલે કે સીન અને આખી ફિલ્મ એટલે કે વાર્તા વચ્ચે આવ જા કરો છો. બસ આ જ હર્મેન્યુટિક સર્કલ છે.
એટલે કે કોઈ શબ્દને સમજવા માટે વાક્ય સમજવું પડે, વાક્યને સમજવા માટે આખો ફકરો,
અને ફકરાને સમજવા માટે પાછું શબ્દ પર આવવું પડે.
આ તો અદ્ભુત છે. પણ પછી તો આખી નિયમત જ બદલાઈ ગઈ જ્યારે માર્ટિન હાઇડેગર અને તેમના શિષ્ય હેન્સ જ્યોર્જ ગાદામર આવ્યા. તેમણે ઓન્ટોલોજિકલ ટર્ન આપ્યો. આ શું હતું જેણે બધું બદલી નાખ્યું?
હાઇડેગરે આવીને આખી બોર્ડ જ પલટાવી નાખી. તેમણે કહ્યું, અર્થઘટન એ કોઈ એવી વસ્તુ નથી જે આપણે કરીએ છીએ, અર્થઘટન જ જે આપણે છીએ.
એક મિનિટ.
આપણે એવા જીવો છીએ જેમને એક ચોક્કસ સમય, સ્થળ અને સંસ્કૃતિમાં ફેંકી દેવામાં આવ્યા છે. આપણું અસ્તિત્વ જ આપણી આસપાસની દુનિયાનો અર્થ કાઢવાનો એક પ્રોજેક્ટ છે. આપણી સમજ ક્યારેય કોરી સ્લેટથી શરૂ થતી જ નથી.
આ મને થોડું અઘરું લાગે છે. જો આપણી સમજ કોરી સ્લીટથી શરૂ નથી થતી, તો પેલો જ્ઞાન પ્રકાશનું વિચાર કે બધા પૂર્વગ્રહો ખરાબ છે એનું શું થયું?
અહીં જ ગાદામરે સૌથી મોટો ધડાકો કર્યો. ગાદામરે કહ્યું કે જ્ઞાન પ્રકાશનો સૌથી મોટો પૂર્વગ્રહ એ હતો કે આપણી પાસે કોઈ પૂર્વગ્રહ ન હોવો જોઈએ.
વાહ.
તેમણે કહ્યું કે પૂર્વગ્રહો એટલે કે પ્રીજ્યુડિસીસ સમજવાણમાં અવરોધ નથી, પરંતુ સમજણની શરત છે. એના વગર સમજણ શક્ય જ નથી.
થોબો, આ તો ઊંધું લાગે છે. આપણને તો હંમેશા શીખવવામાં આવ્યું છે કે પૂર્વગ્રહ રાખવો ખરાબ છે, આપણે નિષ્પક્ષ રહેવું જોઈએ. કોઈ ખરાબ વસ્તુ સમજણ માટે જરૂરી કેવી રીતે હોઈ શકે?
સારો સવાલ છે. ગાડામર કહે છે કે પૂર્વગ્રહ નો મૂળ અર્થ છે પૂર્વનિર્ણય,
પ્રીજજમેન્ટ.
ઓકે. આપણે જ્યારે કોઈ નવી વસ્તુ જોઈએ છે ત્યારે આપણે તેને આપણી જૂની સમજના આધારે જ સમજી શકીએ છીએ. એ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પ્રશ્ન એ નથી કે આપણી પાસે પૂર્વગ્રહ છે કે નહીં, એ તો બધા પાસે હોય જ છે. સાચો પ્રશ્ન એ છે કે શું આપણે આપણી એ શરૂઆતની સમજને, આપણા એ પૂર્વગ્રહને સામેવાળી વ્યક્તિ કે લખાણ સાથેના સંવાદમાં પડકારમાં અને બદલવા માટે તૈયાર છીએ.
ઓહ, એટલે કે પૂર્વગ્રહ એક બારી જેવો છે જેનાથી આપણે દુનિયાને જોવાનું શરૂ કરીએ છીએ, પણ આપણે એ બારી ખોલીને બહારની હવાને અંદર આવવા દેવી પડે.
બિલકુલ સાચું. અને આ જ પ્રક્રિયાને ગાડામરે ક્ષિતિજોનું મિલન કહ્યો, ફ્યુઝન ઓફ હોરાઇઝન્સ.
ક્ષિતિજોનું મિલન?
હા ને.
હા,
કલ્પના કરો કે તમે એક ટેકરી પર ઊભા છો. એ તમારું ક્ષિતિજ છે જ્યાંથી તમને દુનિયા દેખાય છે. હવે તમે એક જૂનું પુસ્તક વાંચો છો. એ પુસ્તકનો લેખક તેની પોતાની ટેકરી પર તેના પોતાના સમયમાં ઊભો હતો.
બરાબર.
સાચી સમજ ત્યારે થાય છે જ્યારે તમારી ટેકરી અને લેખકની ટેકરી વચ્ચે એક પુલ બને છે. તમે તેની દુનિયામાં જાઓ છો અને તે તમારી દુનિયામાં આવે છે. આ સંવાદમાં એક નવા જ અર્થનું સર્જન થાય છે.
એટલે અર્થ પુસ્તકમાં છુપાયેલો નથી હોતો,
પણ તે આ મિલનમાં બને છે.
આટલી મૂંડી ચર્ચા પછી શ્રોતાઓ માટે આમાંથી મુખ્ય સંદેશાઓ શું છે જે તેઓ પોતાની સાથે લઈ જઈ શકે? મને પહેલો સંદેશ તો એ દેખાય છે કે સમજણ એ કોઈ દલીલ જીતવાની રમત નથી.
સાચું. પહેલો સંદેશ એ જ છે કે સમજણ એક સંવાદ છે, યુદ્ધ નહીં. આપણો હેતુ હું સાચો તું ખોટો સાબિત કરવાનું નથી, પણ સાથે મળીને એક એવી જગ્યાએ પહોંચવાનો છે જ્યાં આપણે બંને પહેલા કરતા વધુ સમજી શકીએ
અને બીજો
ખવા માટે તૈયાર કરે છે.
અને ત્રીજો સંદેશ જે મને લાગે છે કે ભારત જેવા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે છે પરંપરાનું મહત્વ.
હા,
આપણે ઘણીવાર પરંપરાને એક બોજ તરીકે જોઈએ છીએ,
પણ ગાડામરના દૃષ્ટિકોણથી આપણી પરંપરાઓ, આપણી ભાષા, આપણી વાર્તાઓ એ બધું જ આપણું ક્ષિતિજ બનાવે છે. એ આપણને દુનિયાને સમજવા માટે એક દ્રષ્ટિ આપે છે.
બરાબર.
તેને નકારવાને બદલે તે આપણી સમજને કેવી રીતે આકાર આપે છે તે સમજવું જરૂરી છે.
અને છેલ્લો સંદેશ,
અને છેલ્લો પણ સૌથી મહત્વનો સંદેશ, અર્થઘટન એક નૈતિક પ્રવૃત્તિ છે. કોઈ બીજાની વાતને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો એ માત્ર બુદ્ધિનું કામ નથી, એ ચારિત્રનું કામ છે. તેના માટે ધીરજ, ઉદારતા અને બીજાના દ્રષ્ટિકોણને માન આપવાની ભાવના જોઈએ.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે મગજમાં ઘર કરી જાય. ચાલો એવા કેટલાક યાદગાર વિચારો પર નજર કરીએ.
ચોક્કસ. પહેલો વિચાર જે આપણે હમણાં ચર્ચ્યો, ગાડામરનો. આપણા પૂર્વગ્રહો સમજવામાં અવરોધ નથી, પરંતુ તે જ શરતો છે જે સમજણને શક્ય બનાવે છે.
આ વાક્ય આપણને આપણા પોતાના વિચારો વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે, ખરું ને?
બિલકુલ. એ આપણને પૂછે છે, શું તમે તમારી માન્યતાઓને પ્રશ્ન કરવા તૈયાર છો?
બીજો વિચાર હાઇડેગરનો, જે મને ખૂબ સ્પર્શી ગયો. અર્થઘટન એ કોઈ વૈકલ્પિક પ્રવૃત્તિ નથી, તે માનવીય અસ્તિત્વનો મૂળભૂત માર્ગ છે.
હા,
આ યાદ અપાવે છે કે આપણે અર્થ શોધતા જીવો છીએ. જે ક્ષણે આપણે અર્થ શોધવાનું બંધ કરી દઈએ, કદાચ આપણે જીવવાનું જ બંધ કરી દઈએ છીએ.
અને ત્રીજો, જે આજના ડિજિટલ યુગ માટે એક ચેતવણી જેવો છે, ડિજિટલ ટેકનોલોજીએ અર્થઘટનના જ્ઞાનની જરૂરિયાતને દૂર નથી કરી, પરંતુ તેને વધુ તાકીદની બનાવી દીધી છે.
સાચી વાત. આપણને લાગે છે કે ગૂગલ પર બધી માહિતી મળી જાય છે, પણ માહિતી મળવી અને તેને સાચા સંદર્ભમાં સમજવી એ બે અલગ વાત છે.
બિલકુલ. ફેક ન્યૂઝના જમાનામાં આ વિચાર સોના જેવો કિંમતી છે.
આ બધી વાતો ખૂબ જ પ્રેરણાદાયક છે, પણ શ્રોતાઓ વિચારશે કે આ મોટા વિચારોનો હું મારા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરું. ચાલો તેને થોડું વ્યવહારુ બનાવીએ.
ચોક્કસ. સૌથી પહેલો ઉપયોગ તો આપણા અંગત સંબંધોમાં. માની લો કે તમારા મિત્ર સાથે કોઈ વાત પર ઝઘડો થયો.
હા.
તરત જ ગુસ્સે થવાને બદલે એક સિદ્ધાંત અપનાવો, જેને કહેવાય છે ઉદાર અર્થઘટન, ઇન્ટરપ્રિટિવ ચેરિટી.
એટલે
કે સામેવાળી વ્યક્તિની વાતને શક્ય હોય એટલી શ્રેષ્ઠ રીતે સમજવાનો પ્રયત્ન કરો. એવું માનીને ચાલો કે તેનો ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો નહીં હોય. અને પછી પ્રશ્ન પૂછો.
શું પ્રશ્ન પૂછવાનો?
જ્યારે તે આમ કહ્યું ત્યારે તારો ખરેખર અર્થ શું હતો, મને સમજાવો.
આ તો સંબંધ સુધારવાની ચાવી જેવું છે. બીજો ઉપયોગ મને મીડિયા સાક્ષરતામાં દેખાય છે. કોઈ ન્યૂઝ આર્ટિકલ કે વોટ્સએપ ફોરવર્ડ વાંચતી વખતે
હા,
આપણે પોતાને થોડા સવાલ પૂછી શકીએ. આ કોણે લખ્યું છે? તેમનો હેતુ શું હોઈ શકે? કયા શબ્દો વાપરવામાં આવ્યા છે? શું કોઈ બીજી બાજુ પણ હોઈ શકે છે?
અને અલગ અલગ સ્ત્રોતોમાંથી એક જ સમાચાર વાંચીને આપણે તેમના ક્ષિતિજોનું મિલન કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ.
બરાબર.
અને ખાસ કરીને આપણા જેવા વૈવિધ્યસભર દેશમાં જ્યાં અલગ અલગ સંસ્કૃતિઓ અને ધર્મોના લોકો સાથે રહે છે. કોઈ બીજા સમુદાયનો રિવાજ આપણને વિચિત્ર લાગે.
હા, ઘણીવાર એવું થાય છે.
ત્યારે તેને સીધો ખોટો ગણવાને બદલે આપણે એ સમજવાનો પ્રયાસ કરી શકીએ કે તેમના પોતાના ક્ષિતિજમાં, તેમની પોતાની દુનિયામાં એ રિવાજ કેવી રીતે અર્થપૂર્ણ છે.
સાચી વાત છે. આનાથી સહાનુભૂતિ વધે છે અને બિનજરૂરી સંઘર્ષો ટાળી શકાય છે.
ચોક્કસ.
આખી ચર્ચામાંથી હું મારા માટે જે સૌથી મોટો બોધપાઠ લઈ રહ્યો છું તે બૌદ્ધિક વિનમ્રતાનો છે. એ સ્વીકારવું કે હું બધું જાણું છું એ અજ્ઞાનતાની નિશાની છે. સાચું જ્ઞાન તો એ સ્વીકારવાથી શરૂ થાય છે કે મારી સમજ હંમેશા અધૂરી છે. આ વિચાર મને વધુ સારો શ્રોતા અને વધુ સારો માણસ બનવા માટે પ્રેરણા આપે છે.
અને મારા માટે ક્ષિતિજોનું મિલનનો વિચાર સૌથી શક્તિશાળી રહ્યો છે. તે આપણને શીખવે છે કે મતભેદ એ અંત નથી,
પણ એક નવી શરૂઆતની તક છે.
બિલકુલ. જ્યારે બે અલગ અલગ દૃષ્ટિકોણ મળે છે ત્યારે કંઈક નવું અને વધુ સમૃદ્ધ જન્મે છે. તે આપણને યાદ અપાવે છે કે સમજણ એ કોઈ મંઝિલ નથી કે જે આપણે પહોંચી જઈએ.
એ તો એક યાત્રા છે.
હા, એ તો એક નિરંતર ચાલતી યાત્રા છે અને દરેક સાચો સંવાદ આપણને થોડા બદલીને જાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.